તારીખ 1/11/1997, ડાયરીના બોલ નંબર 429 અને 449 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 139.
આત્મકલ્યાણના હેતુથી એટલે સત્સંગની અંદર અનેક વાતો આવે. કેટલીક વાતો જીવ ઊંધી લઈ લે છે, વિપરીત લઈ લે છે. એનું કારણ અસરળતા છે, મતિની વિપરીતતા કહો કે અસરળતા કહો, એટલે એવું થાય છે. પણ જો એક આત્મકલ્યાણનું જ લક્ષ્ય હોય તો દરેક વાત આત્મકલ્યાણ અર્થે આવતી હોય છે, એને પોતાને આત્મકલ્યાણમાં મદદરૂપ થાય. નહીતર કોઈ વાત બીજી રીતે પણ લઈ લે છે જીવ, એ પોતાની મતિની અસરળતાનું કારણ છે. જ્યાં સત
મારે એ પ્રકારનો આજે બધું થઈ ગયો, આજે સત્સંગ બોલમાં બપોરે સત્સંગ પછી હું ગયો આજે 4:30 એટલે ભાવીએ પૂછ્યું મને કે સત્સંગમાં જઈ નહીં ગયા એટલે મેં કીધું હા, કેવી રીતે શું આવ્યું કે મેં જે વાત પૂછી એટલે કેવી રીતે, પછી મેં કીધું સાંજે બી બેસીએ છીએ રાતે પણ બેસીએ, સવારે બપોરે ને રાતે બે ટાઈમ, એટલે પછી આ બરાબર સાંજે બી બેસ બપોર નો સત્સંગ ને રાત નો સત્સંગ એમાં ભેદ છાટતા હોય ને એવી એક દ્રષ્ટિ થઈ ગઈ છે, એટલે જે પ્રયોજન સાધવું જોઈએ એ નથી સજાતું, એની બદલે આ રીતના દ્રષ્ટિ જોડતી સત્સંગ થાય છે. સરળતાથી
નુકસાન થાય, આપણે આપણા આત્મકલ્યાણ સિવાય બીજો વિકલ્પ કરવાનો કઈ કારણ ખરું? કોણ આવે છે કોણ નથી આવતું આપણી પંચાયતની શું જરૂર છે? જેને પોતાના ઈચ્છા છે આવશે, ન ઈચ્છા ન આવે, આપણે શા માટે કોઈનો વિકલ્પ કરવો છે? આપણું કરવાનું ઘણું બાકી છે, કોઈનો વિકલ્પ આપણે શા માટે કરીએ? સૌ પોતાની જવાબદારી કે સમજદારીથી કામ લેતા હોય છે, આપણે એમ જ રાખવાનું.
સત્સંગ જે મીતાબેન સરેશબેન થાય છે એ બરોબર થાય છે, અને આ જે રાત્રે થાય છે એ દ્રષ્ટિજોડમાં ભેદ પડે છે.
પોતા પર નો ખ્યાલ નથી પોતાને.
બપોરે એ લોકો હોય છે સત્સંગમાં તો ઘણી સારી ચર્ચા થાય છે, બપોરના સત્સંગ રાતના સત્સંગમાં ફેર તો છે, એ લોકો હોય તો વધારે સારું ચાલે.
ઠીક છે, ફેર છે એનો કઈ આપણે વાંધો નથી, પણ આપણે તો આપણું કામથી કામ છે ને, એ તો જાણવાનો વિષય છે, એથી વધારે કઈ એનું મહત્વ ન હોવું જોઈએ ને.
પણ એ તો વજન હતું, પછી એને જયારે કીધું કે અમે રાત્રે આવશું ત્યારે તરત એના પર વજન થી વાત થઈ કે રાત્રે એ નથી હોતા આ જોઈએ છે.
ઠીક છે,
મેરે કાજી સાહેબ મેરે કો ભી એસા પાણા ખાલી
પીછે કારણ અભિપ્રાય ક્યાં હે વો દેખના છે. એમાં એવું છે, સત્સંગ આપણી યોગ્યતા સારી હોય તો સારો ચાલી શકે ખરો, જેમ કે એ લોકોની યોગ્યતા છે સારી તો સારો ચાલે છે, એની લોકો નથી તો સારો નથી ચાલતો. તેમાં આપણી અયોગ્યતાની કોઈ આપણી જવાબદારી નથી, આપણે કેમ એટલા તૈયાર નથી થતા? તો સારું ચાલે, કેમ ચાલે? આપણે આપણા પ્રયોજનની એવી રીતે આપણે ચર્ચા કરીએ તો એ સારું ચાલે. આપણે માત્ર સાંભળવાનું જ લક્ષ્ય રાખ્યું હોય તો આપણે સત્સંગને એ રીતે પાર્ટિસિપેટ નથી કરતા. સત્સંગમાં તો ત્યારે મુમુક્ષુ વચ્ચે સત્સંગ ચાલે છે ત્યારે આપણી જાતને ઇન્વોલ્વ કરીને આપણે મુક્તપણે ચર્ચા કરીએ તો સત્સંગ સારો જ ચાલે. બધા પડખા ચર્ચાય, મારા પરિણામ છે અને આપણે કેટલા પડખા જેને જોવા લઈએ એના પડખા ની ચર્ચા કરો, સારો ચાલે. આપણી પણ જવાબદારી છે. તો તમે થોડી સંખ્યા વધારે છે, બે જ જણા હોય શું કરો? અમે સત્સંગ શરૂ કર્યું ત્યારે બે જણામાં શરૂ કર્યું. આપણા ભાવ અંદર થી આવે તો સારો, આપણે અપેક્ષા સામે થી રાખીએ છીએ એમ છે. આમાં ખાલી એમ જ લ્યો ને, મારા આવા પરિણામ ચાલે છે એ પરિણામ ના બધા પડખેથી ચર્ચા ને એજન્ડા ઉપર લ્યો, જો કેવો સરસ ચાલે છે. આપણે માત્ર સાંભળ્યા કરતા હોય પછી આ સારું સંભળાવે છે ને આ સારું નથી સંભળાવતા, ગયું બીજાને કોર્ટમાં દોડો નાખવાનો. ખરેખર તો આપણી ભૂલ છે. આત્મકલ્યાણની રૂચિવાળા બે જીવ ભેગા થાય તો સારામાં સારો સત્સંગ ચાલે. બંને આત્મકલ્યાણની રૂચિવાળા હોવા જોઈએ, સારામાં સારો સત્સંગ ચાલે. સત્સંગ નો કહેવાય ને, એક હોય તો પોતે વાંચન વિચાર ચિંતન ચિંતન એ બધું કરે. આ તો સત્સંગ નો પ્રોબ્લેમ છે, વાત તો સત્સંગ ની ચાલે છે. પછી મન વગરનું મળવું એટલે રુચિ વગરનું મળવું અને ભીતડીએ ભટકાવવું એના જેવું થાય. ભીતની સાથે ભટકાવવા જેવી વાત છે. એટલે તો એ મુદ્દાની વાત છે કે જો સત્સંગ સરળતા સહિત ઉપાસવામાં આવે એનું ફળ બહુ મોટું છે. નિયમથી નિશ્ચય એટલે નિયમથી તેનું ફળ મુક્તપણું છે. એવો પદાર્થ છે સત્સંગ, એવો પદાર્થ છે. જ્યાં સર્વાર્પણ બુદ્ધિથી સત્પુરુષના ચરણમાં રહેવાનો નિશ્ચય છે ત્યાં સરળતા સહજ છે. એટલે શું છે કે એને આત્મકલ્યાણ કરવું છે, આત્મકલ્યાણ કરવું છે એને સરળતા છે. જેને આત્મકલ્યાણ કરવું છે એને સરળતા છે. સર્વાર્પણ બુદ્ધિ એટલે કોઈ પણ જાતના હિચકિચાટ વગર બીજો કોઈ વિકલ્પ કર્યા વિના
આત્મકલ્યાણ કરી લેવું છે એવી રીતે જેને સત્સંગમાં રહેવું છે, બીજું બધું ગૌણ કરીને, નહીતર શું છે કોઈ ને કોઈ વાતની મુખ્યતા થાય અને સત્સંગ ગૌણ થાય. ત્યાં સરળતા સહજ છે, અન્યથા સત્સંગના યોગમાં પણ જાણે અજાણે અસરળતા થઈ જાય છે. આત્મકલ્યાણનો લક્ષ નથી, ત્યાં જાણે અજાણે પણ અસરળતા થઈ જાય છે. અસરળતામાં સૌથી મોટું તો સહેજે સહેજે પરલક્ષ થઈ જશે. અથવા જાણે અજાણે કોઈ વાત ઉલટી સુલટી પોતે ગ્રહણ કરી લેશે મતિની અસરળતાને લઈને. કોઈ વાતમાં કોઈ પણ આવે તો મારા આત્મકલ્યાણના પ્રયોજન સાથે હું એને કેવી રીતે સ્વીકારું છું અથવા એ કેવી રીતે મને સમજાય છે કે જેમાં મારા આત્મકલ્યાણનું કારણ છે, બસ પછી કોઈ વાંધો નથી આવવાનો. નહીતર જાણે અજાણે ક્યાં પોતે ભૂલ કરશે એ પોતાને નહીં સમજાય. જે સ્વપર હિતનું કારણ થાય છે અને એવી જે અસરળતા છે અથવા ભૂલ છે એ પોતાનું પણ અહિત કરે છે, બીજાનું પણ એમાં અહિત થવાનું નિમિત્ત બને છે. નિમિત્તનો સિદ્ધાંત એવો છે કે જે પોતાનું હિત કરે એ બીજાને હિતમાં નિમિત્ત થાય અને જે પોતાનું અહિત કરે તે બીજાને અહિતમાં નિમિત્ત થાય. આવો સિદ્ધાંત છે. આ વિષયમાં શ્રી સુભાગભાઈનું ઉદાહરણ દ્રષ્ટાંત મુમુક્ષુ જીવને ઉપકારભૂત થાય એવું છે અને વિચારવા યોગ્ય છે, ગવેષણીય છે. જેમણે પોતાના પ્રાય સર્વ પરિણામ અને સર્વ પ્રવૃત્તિ વિશે અત્યંત સરળ ભાવે સહજ ભાવે કૃપાળુદેવને નિવેદન કરવાનું થયું એ એમની પરમ પાત્રતા હતી અને મુમુક્ષુ જીવે એ લક્ષમાં લેવા યોગ્ય છે. એ કુદરતી એટલું બધું એમને એમના પ્રત્યે હતું કે મારે તો મારા પરિણામની કિતાબ ખુલ્લી કરી નાખવી. કોઈ વાર તો શું છે કે કેટલીક અપ્રયોજનભૂત વાતો પણ એ લખી નાખતા. કૃપાળુદેવ ઘણી વાર લખી નાખે કે તમારો પુત્ર આવ્યો છે પણ મારો એટલો વાંચવાનો ઉપયોગ એ ચાલતો નથી, એમ એ લખી નાખતા. એટલું વાંચવાનો મારો ઉપયોગ નથી ચાલતો, એમને તો કઈ હતું જ નહીં, અપેક્ષા કોઈ નહોતી કે તમે મારો પત્ર કેમ વાંચ્યો ને કેમ મને એવું જવાબ મળ્યો ને એવું કઈ નહીં, એવું કઈ નહોતો. જવાબ આપે મારા પરમ હિતની વાત છે, જવાબ ન આપે તો એમાં કોઈ મારું હિત જ સમાયેલું હશે, બીજો વિકલ્પ એમને આવે નહી. એનું નામ સર્વાર્પણતા. સ્વચ્છંદ હોય તો એને એમ થાય કે મારી વાતનો કેમ જવાબ નથી આપતા. અમુક વાતનો જવાબ કેમ ન આપ્યો અથવા અમુક મેં આમ જવાબ મને મળવો જોઈતો હતો એના બદલે આમ કેમ જવાબ મળ્યો, આ બધો સ્વચ્છંદનો પ્રકાર છે. કેવો? સ્વચ્છંદનો પ્રકાર છે. પોતે શું તો સંપૂર્ણ આજ્ઞાકારિતા માતા. એટલે જે કઈ થાય એમના તરફથી થાય તે બધું બરાબર છે. આમ હોવું જોઈએ ને આમ ન હોવું જોઈએ એ વાત એમને મૂકી દીધી. એટલે પછી બીજો ડિસ્ટર્બન્સ ઉભો થાય ને. અને ઉદયમાં જે પોતાના પરિણામ ખેંચાતા હતા એ વાતે ખાસ લગતા હતા, વારંવાર લગતા હતા. અને કૃપાળુદેવ એના ઉપર તો ખાસ કહેતા કે તમારી કુટુંબવાદી પ્રત્યે જે પોતાપણાની બુદ્ધિ છે એને લઈને એવું થાય છે. આ વાત તમારા લક્ષમાં હોવા છતાં વિસ્મરણ ન થાય માટે ફરીને લખું છું. એને ખબર તો હતી, પોતે એ વાત નહોતા સમજતા એવું નથી, પણ સમજતા છતાં પરિણમનમાં એવું નહોતું તૈયારી તો પરિણમન લખી નાખતા હતા. સમજતા તો બહુ સારું સમજતા હતા. કોઈ વાર કૃપાળુદેવને એવો જવાબ લખતા હતા કે એમને એમ થાય ઓહો આવી નિર્મળતા છે અને આવું જ્ઞાનમાં શું જ છે પોતાને. આવો જવાબ તો જ્ઞાની જ આપી શકે એવું એવું ઘણી વાર લખતા હતા. એવી સરસ નિર્મળતા હતી પણ ખરી એમને. અને એમને એ હિસાબે એમને પોતાને કૃપાળુદેવને પોતાને એના સત્સંગમાં રહેવાનો ભાવ થયા કરતો હતો. એમાં કૃપાળુદેવ પોતાનો લાભ જોતા હતા કે આ જીવ એવો પાત્ર છે કે એના સત્સંગમાં રહેવાથી મારા પરિણામમાં પણ લાભ થાય છે મને, એમ જોતા હતા. અને પેલા એકદમ સંપૂર્ણ આજ્ઞાકારિતા મને સંપૂર્ણ સર્વાર્પણ બુદ્ધિમાં ચાલતા હતા. એટલે એમ કેવું જોઈએ કે એકદમ પૂરેપૂરી સરળતા હતી, અરસ પરસ પૂરેપૂરી સરળતા હતી. સત્સંગ એ સત્સંગ કહેવાય અને એનું ફળ તો આપણે સ્પષ્ટ જાણવામાં છે બધાને. તો આ તો એક દ્રષ્ટાંત છે કે જે પોતે પોતામાં લાગુ કરી શકે એવું દ્રષ્ટાંત છે. પરમ સત્સંગમાં સાધના થવી સાનુકૂળ છે એટલે વેગ મળે છે. પોતાને જે કાંઈ સાધવું છે એમાં પરમ સત્સંગથી વેગ મળે છે અથવા બુસ્ટિંગ મળે છે, વધારે પ્રેરણા મળે છે. તેથી મુમુક્ષુ જીવને અંતરથી તેવી ભાવના થવા યોગ્ય છે કે જેથી પરમ સરળતાથી પોતાના પરિણામોનું નિવેદન કરી જે તે સમયે જે તે પ્રકારનું યથાર્થ માર્ગદર્શન પ્રાપ્ત થાય અને એ માર્ગ માર્ગદર્શન પ્રાપ્ત થાય તે અનુસાર પોતે પ્રયોગ કરે અને પ્રયોગ કરીને સન્માર્ગ પ્રત્યે ગતિ કરી શકે, આગળ વધી શકે. એ વાત આપણે વિચારીએ. કે જે સરળતાથી પોતાના પરિણામોનું નિવેદન કરવામાં આવે છે, જેટલા પ્રકારની સરળતાથી, જેટલી સરળતાથી, તો માર્ગદર્શન મળ્યું એનો, એનો ઉપયોગ કર્યો કે ન કર્યો, આ મુદ્દાનો વિષય છે. જે નિવેદન કરતા નથી એને તો એટલો લાભ થવાની શક્યતા નથી, કેમ કે એનું માર્ગદર્શન જ નહીં મળવાનું. માર્ગદર્શન મળે, પોતે સરળતાથી નિવેદન કર્યું, એની સામે માર્ગદર્શન મળ્યું, એટલેથી વાત પતી જતી નથી. નહીતર એમ થાય, ઘણા તો નથી કરતા, આપણે નિવેદન તો કરીએ છીએ, નિવેદન કરવાનું આપણને કહેવામાં આવ્યું છે એટલે એટલું તો આપણે કરીએ છીએ કે નહીં, એટલેથી વાત પતી જતી નથી. એ માર્ગદર્શન જે પ્રાપ્ત થાય એ અનુસાર પોતે કામ શું કર્યું, પ્રયોગ શું કર્યો, પ્રયાસ શું કર્યો, કેટલું કામ કર્યું, કે માત્ર માર્ગદર્શન મળ્યું એટલે સંતોષ થઈ, ચાલો માર્ગદર્શન મળી ગયું, આપણને સમજાઈ ગઈ વાત, એમ નહીં, પોતે કામે લાગ્યો કે નહીં, અને કઈ કર્યું કે ના કર્યું, આ મુદ્દાનું મહત્વ છે. એટલું પહેલેથી લક્ષમાં હોવું જોઈએ. તો સન્માર્ગ પ્રત્યે પરિણામ આગળ વધે અથવા ગતિ કરે. આવો સુયોગ ઉત્કૃષ્ટ પાત્રતાવાન જીવને નિર્વાણ પદનું કારણ છે. થોડું ઘણું એચિવમેન્ટ નથી આનો. જો સરળતાથી સત્સંગ ઉપાસવામાં આવે તો સરળતામાં એ વાત આવી, પોતાના પરિણામોનું નિવેદન, નિવેદન પછી પ્રાપ્ત માર્ગદર્શનનો ઉપયોગ, ઉપયોગ શું કર્યો. જો તમે ઉપયોગ નથી કરતા તો એનો અર્થ કે માર્ગદર્શનની તમને કિંમત નથી, જે મફતમાં મળેલી ચીજની કિંમત નથી હોતી તેમ, એના જેવું થઈ જશે, તો એ સત્સંગ ફળવાન નહીં થાય. પણ પહેલેથી જ એના લક્ષમાં છે કે આ પ્રકારે જો સત્સંગ આરાધવામાં આવે તો નિર્વાણ પદનું કારણ છે. શેનું કારણ છે? નિર્વાણ પદનું કારણ છે. જેવું તેવું અચીવમેન્ટ નથી, બહુ મોટો ફાયદો છે એમ ભાષે, સમજાય એટલું જ નહીં એમ ભાષે તો વાત બીજી થાય, નહીં તો સત્સંગ પણ એક રૂટીન થઈ જવાનું. આમાં પણ સુભાગભાઈનું ઉદાહરણ લેવા જેવું છે. તેનું જ્વલંત ઉદાહરણ શ્રી સુભાગભાઈ અને કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્ર દેવ છે. ભૂતકાળે આ પ્રકારે અનંત જીવો બૂજ્યા છે અને ભાવિમાં અનંત બૂજશે, બૂજશે એટલે તરશે, બૂજ પામશે. આ પ્રકારે જો સત્સંગ સરળતાથી ઉપાસવામાં આવે, નહીતર એ પોતાની અસરળતા છે કે પોતે પ્રાપ્ત માર્ગદર્શનનો ઉપયોગ કરતો નથી, એટલે માત્ર નિવેદન કર્યું એટલે સરળતા થઈ ગઈ પૂરી, એમ અહીંયા નથી વાત. ન કરતા હોય એને એમ કહેવાય કે ભાઈ કરતા નથી, અસરળતા છે, પણ કરે એની સરળતા છે, માટે એ પૂરી સરળતા છે એમ નથી.
ચર્ચા ન થાય
પોતાના દોષો છુપાવવાની અસરળતા છે, પોતાના દોષ છુપાવવાની અસરળતા છે અને પોતાના દોષ નહીં કાઢવાની અસરળતા છે, પોતાના દોષ રાખવાની અસરળતા છે. પ્રત્યક્ષ યોગ ત્રિકાળ જૈવંત વર્તો, તેથી જ પ્રત્યક્ષ સત્પુરુષ જીવંત આગમ છે. કૃપાળુદેવે શાસ્ત્રના અભ્યાસી જીવને એવી રીતે વાત કરી છે કે મારે તમને પરમાર્થની બહુ એક સારી વાત કરવાની ઈચ્છા થાય છે, પણ મારી શરત એ છે કે તમારો જે ક્ષોભસમ છે એને લઈને એ વાત સાંભળ્યા પછી તમને આવો વિચાર ન આવે, તો તમને આવો તર્ક ન આવે, તો ત્યાં એમને શરત મૂકતા મૂકતા એક શરત એવી મૂકી કે તમને શાસ્ત્રનો આધાર ગોતવાને શાસ્ત્ર સંજ્ઞા ન હોય તો વાત કહેવી છે, એને શાસ્ત્ર સંજ્ઞા કીધી છે. ચાર સંજ્ઞામાં એક પાંચમી સંજ્ઞા એમણે ઉમેરી છે, શાસ્ત્ર સંજ્ઞા. કેટલાક જીવો સત્પુરુષની વાતને આગમમાં સાથે મેળ ખાય છે કે નહીં એવું જોવા જાય છે, એ સત્પુરુષને જીવંત આગમ છે એમ સમજ્યા નથી, અને જેમાં જીવ નથી એવા આગમનો એ આધાર લેવા જાય છે. ઓલા તો જીવતા આગમ છે, એ પોતે જ આગમ સ્વરૂપે છે. એ વાતને એને ખબર નથી, એટલે એને શાસ્ત્ર સંજ્ઞા ઉત્પન્ન થાય છે. શું સત્પુરુષ જીવંત આગમ છે? જીવંત આગમ શું? અરે જીવંત જીન શાસન છે. મંદિરો, શાસ્ત્રો, ગદિયાત્રા અને રથયાત્રાઓ એ જીવંત જીન શાસન નથી, સત્પુરુષ જીવંત જીન શાસન છે. અને એ શબ્દ કુંદકુંડ આચાર્ય 15મી ગાથામાં વાપર્યો છે કે જે આત્મા અનુભૂતિને પ્રાપ્ત થયો જીણ શાસનમ સવમ અપદેશ મધ્યમ જીણ શાસનમ સવમ, એ સમસ્ત જીણ શાસન છે. પાછું એમ નથી લીધું કે ચોથા ગુણ સ્થાન છે એટલે આંશિક જીણ શાસન છે, એમ નથી લીધું, સમસ્ત જીણ શાસન છે. જીણ શાસનમ સવમ તે જીવંત જીણ શાસન છે, તેનું મૂલ્યાંકન કોઈ વાણી કથી શકે નહીં, એટલું એનું મૂલ્ય છે પ્રત્યક્ષ યોગનું. એનું મૂલ્યાંકન વાણી કોઈ કથી ન શકે. કેમ કે એ મૂલ્યાંકન જેને થાય છે એને એના પરિણામનો અનુભવમાં એ અનુભવ ગમ્ય થાય છે, બાકી કહેવાનો વિષય નથી રહેતો. એવી રીતે એ યોગને અનુભવ ગમ્ય કરવામાં આવે, ફળ નિર્વાણ પદ છે, એવું તો હું નથી. અને એથી આગળ મોટું કોઈ ફળ છે નહીં, ધી હાઈએસ્ટ.
પરમ કૃપ જય ગુરુનાથ દિગંબર જય જય જય.